నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళము కుటుంబమే మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃત ચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં જીવ અજીવ અધિકાર ચાલે છે. જીવ અજીવ અધિકારમાં ગાથા 64 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આગળ ગાથા 65 સ્વાધ્યાય આપણે કરીએ છીએ. 64 સુધી જે સ્વાધ્યાય થયો એમાં ઘણી સ્પષ્ટતાઓ થઈ, તે છતાં પણ એકાદ બે વસ્તુ વિશે વધારે સ્પષ્ટતાની જરૂર છે. પહેલેથી પ્રદીપભાઈએ ખાસ એક પ્રશ્ન મૂક્યો છે, એટલે આપણે એ વાતને ફરીથી લઈએ અને પછી આગળનો સ્વાધ્યાય શરૂ કરીએ. અહીંયા 63-64 ગાથામાં જે વાત આવી એ વાતને સમજતા આપણે પ્રવચન રત્નાકરમાંથી પૂજ્ય ગુરુદેવે જે કંઈ કહ્યું એને સમજ્યા અને એમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 169 પ્રશ્ન મહત્વનો છે. ઘણાને સમજાયું છે, ઘણાને થોડુંક ઓછું પણ સમજાયું છે, એટલા માટે આ વાતને આપણે લઈએ છીએ. પેજ નંબર જે છે એ કોમ્પ્યુટરમાં જે પેજ નંબર છે એ લખ્યો છે, એટલે પાનું 167 પુસ્તકમાં પાનું 167 છે. એમાં બીજો પેરેગ્રાફ છે, એના વિશે પ્રશ્ન કર્યો છે. પહેલા એ પેરેગ્રાફ આપણે વાંચીએ અને પછી એ પ્રશ્નને લઈએ જેથી કરીને બધાને એ સમજાય. પુસ્તકમાં પાનું 167 છે, એમાં બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. અહીંયા વાત એ હતી કે બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં, આ વાત છે, તથા વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી. કેમ કે સ્વરૂપમાં ક્યાં વિકાર છે? બહારનું ત્યાગ કરવું કે ગ્રહણ કરવું આત્મામાં નથી, એટલે પરપદાર્થો જે આત્માથી જુદા છે, જીવથી જુદા છે, એને એ ગ્રહણ નથી કરી શકતો તો પછી એનો ત્યાગ પણ કરી શકતો નથી. આપણે જાણીએ છીએ કે આત્મા કોઈ પરપદાર્થને સ્પર્શી પણ શકતો નથી તો પરપદાર્થને એ પકડે, ગ્રહણ કરે, રાખે, એ વાત તો છે જ નહીં. એટલે આ ઘર, કપડા, મકાન, પુત્ર, પુત્રી, પત્ની, પતિ એ બધાને એ કંઈ ગ્રહણ કરે છે એમ તો છે નહીં, પણ એ પોતે પોતાનું જે શરીર જે છે પોતાનું માની રહ્યો છે એ શરીરને પણ એ ગ્રહણ કરતો નથી. કોઈ પર પદાર્થને એ ગ્રહણ કરતો નથી એટલે એનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન છે જ નહીં. લક્ષ્મીને ગ્રહણ કરતો નથી એટલે લક્ષ્મીનો ત્યાગ એ કરી શકતો જ નથી. પૈસાને ગ્રહણ કરતો જ નથી એટલે એનો એ ત્યાગ કરી શકતો નથી. કેમ કે આત્મા એટલે જીવ દ્રવ્ય જુદું છે અને લક્ષ્મી એ દ્રવ્ય જુદું છે, એટલે કોઈ પણ બીજો પદાર્થ જીવ સિવાયનો, એના સિવાયનો જે કંઈ છે એને એ જો ગ્રહણ જ નથી કરતો તો પછી એનો ત્યાગ ક્યાંથી થાય? એટલે આ વાત તો બરાબર સમજાય છે કે બહારના ત્યાગ ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. હું માનું છું કે આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, બધાને બરાબર સમજાવ્યું છે. પણ આગળ વાત કરી છે કે તથા વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી. કેમ કે સ્વરૂપમાં ક્યાં વિકાર છે? આત્માનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે, નિર્મળ સ્વરૂપ છે. નિર્મળ સ્વરૂપ હોય એની અંદર આ કોઈ વિકારી ભાવ નથી, એ વાત આપણે છેલ્લા 15 દિવસથી કરી રહ્યા છીએ. ગાથા 55 શરૂ કરી અને આ વાત ચાલી રહી છે. 55 64 સુધી માં એ જ વાત આપણે કરી છે. એટલે એનો વિચાર કરીએ તો એ 29 પ્રકારના ભાવો છે એ આત્મામાં નથી, એ આપણે સિદ્ધ કર્યું. એ સિદ્ધમાં નથી માટે આત્મામાં નથી. એની સાથે જીવનો તાદાત્મ સંબંધ નથી માટે એ આત્માના નથી, આત્માની અંદર નથી. જ્યારે આત્માની અનુભૂતિ કરવામાં આવે છે ત્યારે પણ એવા કોઈ ભાવ આત્મામાં નથી, એ સ્પષ્ટ એને અનુભવમાં આવે છે. આત્માની અનુભૂતિમાં આવા કોઈ ભાવ એને દેખાતા નથી, જણાતા નથી, અનુભવમાં આવતા નથી. એટલે એ કોઈપણ ભાવ, વિકારી ભાવ જે પોતાનો શુદ્ધ સ્વભાવ છે એના સિવાયનો જે કોઈ ભાવ છે તે ભાવને આપણે વિભાવ ભાવ અથવા તો વિકારી ભાવ કહીએ છીએ. આત્માનું લક્ષ નથી અને બીજે જ્યાં પણ લક્ષ છે ત્યાં લક્ષ કરવાથી જે ભાવ છે તે અન્ય ભાવ છે, અશુદ્ધ ભાવ છે, એ શુભ અથવા અશુભ રૂપે હોય છે, એ વિકારી ભાવ છે કે વિભાવ ભાવ છે. એ ભાવ પણ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એ બધું ક્યાં છે? એ બધું પર્યાયમાં છે અને પર્યાય છે તે એક સમયનું સત છે, એ શાશ્વત વસ્તુ નથી, એટલે આત્મામાં નથી. આ આપણે બરાબર સ્પષ્ટ કર્યું. હવે એ વાતને અહીંયા ગુરુદેવે સહેજ જુદી રીતે સમજાવી છે અને એમાં એમ કહ્યું કે જો વિકારી ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, કોઈ પણ વિકાર આત્માના મૂળ સ્વરૂપમાં નથી, તો પછી એનો ત્યાગ કેવી રીતે થશે? આત્મામાં એ વિકારી ભાવ છે જ નહીં તો પછી એના ત્યાગનો પ્રશ્ન જ નથી રહેતો. રાગ કે દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કપટના ભાવો હોય કે પછી એ ગુણસ્થાનના ભાવો હોય કે પછી માર્ગણાસ્થાનના ભાવો હોય, એ કોઈપણ પ્રકારના ભાવો છે, એ ભાવો આત્માના મૂળ સ્વરૂપમાં છે નહીં તો પછી એનો ત્યાગ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે કે આત્માના મૂળ સ્વરૂપમાં નથી તો પછી રાગ દ્વેષ થાય તો છે ને, એનું શું? હા ભાઈ, રાગ દ્વેષ થાય છે એની ના નથી, પણ એ ક્યાં થાય છે? એ ક્યાં થાય છે? એ પર્યાયમાં થાય છે. એ જ્યારે થાય છે ત્યારે તે સત છે, ત્યારે સત એટલે હોવા પણ છે, સત એટલે હોવા પણ. જ્યારે થયા છે એ વખતે છે, પણ એ ત્યાં ટકીને રહે છે? એ ટકીને રહેતા નથી, એ પાછા બદલાઈ જાય છે, ચાલ્યા જાય છે. એટલે જે ટકતું નથી એવું, જે માત્ર એક સમયની પર્યાયમાં થયું, જે બદલાયું બીજા સમયે થયું તો ઓછા વધતા પ્રમાણમાં થયું, ત્રીજા સમયે પાછું બદલાયું ઓછા વધતા પ્રમાણમાં થયું, એમ દરેક સમયે સમયે એ વિભાવ ભાવ, રાગ દ્વેષના ભાવ, ક્રોધ માન માયાના ભાવ એ બદલાય છે, એ હોય છે અને નથી પણ હોતા. એટલે એવા ભાવો આત્માના મૂળ સ્વરૂપમાં નહીં પણ પર્યાયમાં છે, એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. હવે જે મૂળ સ્વરૂપમાં નથી તો એનો ત્યાગ કરવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. પર્યાયમાં છે તો ત્યાંથી ત્યાગ કરવાનો કેવી રીતે બને? કેમ કે એ તો ચાલી જાય છે. એ પર્યાય જે છે, જ્યારે એ પર્યાય થઈ ત્યારે એ રાગ હતો, વર્તમાનમાં અત્યારે આ પર્યાયમાં આપણને આ શાસ્ત્ર વાંચવાનો શુભ ભાવ વર્તે છે. જેવું આ સ્વાધ્યાયનું આપણે કામ પૂરું કરીએ અને પુસ્તક બંધ કરીએ એટલે બીજો ભાવ હોય. અરે, એક કલાકની વાત જવા દો, એક સમયમાં પણ કેટલો ભાવ બદલાય છે. અત્યારે આ બીજી લીટી ઉપર આપણે આવ્યા છીએ એને સમજીએ છીએ, એ વાત પૂરી થતા એના પછીના પાના ઉપર જઈએ છીએ ત્યાં ભાવ બદલાય છે. એટલે દરેક સમયે સમયે એ ભાવ બદલાય છે, દરેક સમયે સમયે એ પર્યાય બદલાય છે. એ બધી પર્યાય, એ પરના લક્ષ્ય થતી પર્યાયો બધી કેવી છે? એ અન્ય ભાવ છે, એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. એ બધું પર્યાયમાં છે, એ આત્મામાં નથી. એટલે એનો ત્યાગ થઈ શકે નહીં, એનો ત્યાગ થઈ શકતો નથી. કેમ કે આત્મામાં છે જ નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, કેમ કે સ્વરૂપમાં ક્યાં વિકાર છે એટલે એ આત્મામાં નથી, માટે એનો ત્યાગ પણ આત્મામાં હોઈ શકે નહીં. પણ હવે પર્યાયમાં છે તો પર્યાયમાંથી તો જવા જોઈએ ને. મૂળ વાત આ છે. એટલા માટે પ્રદીપભાઈને પ્રશ્નો થયા છે અને એવા પ્રશ્નો ઘણાને થયા હશે કે ભાઈ પડ્યું તો છે ને, હવે આત્મામાં નથી તમે કહી દીધું એટલે વાત કઈ પૂરી નથી થઈ જતી, અમને તો રાગ થાય છે, તો એનું શું? તો આત્મા તરફ જયારે દ્રષ્ટિ કરવામાં આવે, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવામાં આવે અને જે પર્યાય થાય તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય, એટલે આપોઆપ રાગ હોય કે દ્વેષ હોય, ક્રોધ હોય, માન માયા લોભ જે કંઈ છે તે બધું ચાલ્યું જાય છે. એ હોતું જ નથી, એટલે કે એ ઉત્પન્ન થતું નથી. પહેલા જે રાગ હતો, જે ઉત્પન્ન થયો હતો રાગ, એ વખતે હતો. હવે જ્યારે આત્માનું લક્ષ્ય થયું છે ત્યારે રાગ ઉત્પન્ન નથી થતો. આત્માનું લક્ષ્ય થયું છે અને જે અનુભવાય છે એ તો આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અનુભવાય છે, એ જ્ઞાન અને આનંદ રૂપે અનુભવાય છે. હવે આવી દશા હોય ત્યારે ક્યાં રાગ છે, ક્યાં દ્વેષ છે, ક્યાં ક્રોધ છે, ક્યાં માન માયા લોભ ગુણસ્થાન કંઈ પણ નથી, પૂજા ભક્તિ વિનય એ પણ નથી. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે કોઈ શુભ ભાવ નથી, એ પોતે પોતાના નિર્મળ સ્વરૂપને જ અનુભવે છે, એવી એ પર્યાય થઈ છે. એટલે એમાં રાગની ઉત્પત્તિ થતી જ નથી, અને રાગની ઉત્પત્તિ ન થવી એનું નામ અપેક્ષાથી આપણે એમ કહીએ, અથવા તો વ્યવહારથી એને એમ કહીએ કે રાગનો ત્યાગ કર્યો. રાગનો ત્યાગ કઈ રીતે થયો? કે જ્યારે એ રાગ ઉત્પન્ન જ ન થયો એવી જ્યારે પર્યાય થઈ ત્યારે એમ કહેવામાં આવે કે રાગનો ત્યાગ થયો, અથવા તો રાગનો ત્યાગ કર્યો. આત્મા રાગનો ત્યાગ કેવી રીતે કરે? આત્માના મૂળ સ્વરૂપમાં તો છે જ નહીં, તો પર્યાયમાં એ ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં ઉત્પન્ન થવાનું કારણ પરનું લક્ષ્ય છે, અને પરનું લક્ષ્ય છોડી અને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ધ્રુવ તરફ ઢળે છે, તો રાગ ઉત્પન્ન થતો નથી. એટલે એને વ્યવહારથી એમ કહેવામાં આવે કે રાગનો ત્યાગ થયો, અથવા તો રાગનો ત્યાગ એણે પુરુષાર્થ દ્વારા કર્યો. પુરુષાર્થ શું છે? પોતાના સ્વરૂપમાં ગયો એ એનો મોટામાં મોટો પુરુષાર્થ છે, અને એ પુરુષાર્થ એનો સફળ થયો. એ પોતે ક્યારનો પુરુષાર્થ કરતો હતો? આત્મામાં જવાનો, પણ વિકલ્પમાં રહી જતો હતો, શુભભાવમાં રહી જતો હતો, એટલે આત્મામાં નહોતો જતો. અને જ્યારે એ શુભભાવ છૂટી જાય છે અને પોતે વિકલ્પ વિના પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાના સ્વરૂપને અનુભવે છે, એ નિર્મળ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, એ સમ્યક દર્શનની પર્યાય છે, એ વખતે કોઈ વિભાવ ભાવ ઉત્પન્ન થતા નથી, કોઈ વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી, રાગ ઉત્પન્ન થતો નથી, દ્વેષ ઉત્પન્ન થતો નથી, એ ક્રોધ માન માયા લોભ એવો કોઈ ભાવ એને એ વખતે ઉત્પન્ન થતો નથી. માટે એમ કહેવામાં આવે કે ત્યાં રાગનો ત્યાગ થયો છે. અને બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે જીવે પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપમાં જઈને એણે રાગનો ત્યાગ કર્યો. પણ ત્યાગ ક્યાં કર્યો? ત્યાગ ક્યાં થયો? એ બધું ક્યાં થયું? પર્યાયમાં થયું. કેમ કે આત્માના મૂળ સ્વરૂપમાં છે નહીં, એટલે આત્મામાં જે વસ્તુ છે નહીં ત્યાંથી તો કોઈ ત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આ વાતને સમજ્યા પછીથી બધા પ્રશ્નોના જવાબો સહેલાઈથી મળી જાય તેમ છે. જો હવે અહીંયા પ્રશ્નો આપણને જે પ્રદીપભાઈએ લીધા છે એ બધા આપણે લઈએ એટલે બરાબર સમજાય. એમણે લખ્યું છે, સરસ રીતે એ લખ્યું છે કે વર્તમાન પર્યાયમાં વિકાર છે પણ શુદ્ધ સ્વરૂપમાં નથી, આ વાત સમજાય છે. બીજી વાત એમણે લખી છે કે જ્ઞાયક સ્વભાવમાં વિકાર છે જ નહીં, આ વાત પણ સમજાય છે. ત્રીજી વાત લખી છે એમણે કે રાગનો ત્યાગ કર્યો તે કથન માત્ર છે, આમાં જરા તકલીફ પડે છે. કદાચ આ વિકારની તીવ્રતાનો વિષય હોય? ના, જો વિકારની તીવ્રતાની વાત નથી, રાગનો ત્યાગ કર્યો તે કથન માત્ર છે, એ હવે તમને સમજાયું હશે. કેમ કે રાગ પર્યાયમાં છે અને પર્યાય દરેક સમયે બદલાય છે. રાગવાળી પર્યાય ઉત્પન્ન ન થઈ, રાગવાળી પર્યાય ઉત્પન્ન ન થઈ એટલે એમ કહેવામાં આવે કે રાગનો ત્યાગ કર્યો, એટલે એ કથન માત્ર છે, કહેવા માત્ર છે. ખરેખર રાગનો ત્યાગ નથી થયો, પણ રાગ ઉત્પન્ન જ નથી થયો. કેમ કે એની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ, પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી, અને જ્યારે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એ રાગનો ત્યાગ કર્યો એ કથન માત્ર છે, પણ ખરેખર તો એ રાગ ઉત્પન્ન જ થતો નથી. એટલે હવે હું ધારું છું કે આ સ્પષ્ટ થયું હશે. રાગ નો ત્યાગ કરવો એ કથન માત્ર જ છે, કહેવા માત્ર જ છે, એ ખરેખર ત્યાગ નથી, પણ રાગ ઉત્પન્ન થતો જ નથી. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે આનંદનો જ અનુભવ હોય છે, એ વખતે આનંદ જ અનુભવાય છે, કોઈ રાગ દ્વેષ કંઈ અનુભવાતું નથી. એટલે કે એ રાગ કે દ્વેષના વિકારી ભાવો ઉત્પન્ન થતા જ નથી. એટલા માટે એમ કહેવામાં આવે કે એ રાગનો ત્યાગ થયો, પણ એ તો કહેવા પૂરતું કહેવાય, એટલે કથન માત્ર છે, ખરેખર તો રાગ ઉત્પન્ન થતો જ નથી. બરાબર છે. એના પછી આગળ એમણે લખ્યું છે કે જો વિકારનો ત્યાગ ન થાય અને વૈરાગ્ય ના આવે તો તીવ્ર વિકાર સહિત દશામાં દ્રષ્ટિ સ્વરૂપમાં સ્થિર થઈ શકે, સમ્યક જ્ઞાન થઈ શકે. જો હવે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે વિકારનો ત્યાગ અને વૈરાગ્યની વાત આપણે જે કરીએ બધી, એ બધું તો કઈ રીતે થયું કે એ આત્મામાં ગયો એટલે સહજ રીતે જ એને ત્યાગ વર્તે જ છે. વિકારનો ત્યાગ એ કરવાની વસ્તુ નથી, દ્રષ્ટિ આત્મા તરફ કરતા જે નવી પર્યાય થઈ એ ત્યાગ એમાં રાગનો દ્વેષનો બધાનો થયેલો જ છે. કેટલાય ભાવો, અનેક પ્રકારના ભાવો અને અનંત ભાવો, અનેક પ્રકાર ભાવોના અનેક પ્રકાર હોય અને એવા અનંત ભાવોનો એ વખતે એને ત્યાગ જ છે. એને એકમાત્ર શુદ્ધ ભાવ વર્તે છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એટલે એ બધું એ આત્મામાં જવાથી થઈ જાય છે. હવે વાત બહારની રહી, બહારની જો દ્રષ્ટિએ વિચાર કરીએ તો વૈરાગ્ય એટલે શું, વિતરાગતા એટલે શું, એ આપણે સમજ્યા છીએ, શિબિરમાં અનેક વખત એની વાત થઈ છે. પરથી ઉદાસીનતા એ વૈરાગ્ય છે, પરની ઉદાસીનતા એનું નામ વૈરાગ્ય, અને કસાય રહિત દશા એનું નામ વિતરાગતા. આપણે કસાય રહિત દશા પ્રગટ કરવાની છે, પર્યાયમાં કસાય રહિત થવાનું છે. બધા કસાયોનો અભાવ થતાં વિતરાગી સ્વરૂપ પ્રગટ થાય છે. એ 12મા ગુણ સ્થાને શુક્લ ધ્યાન પ્રગટે છે, બધા કસાયો જાય છે, કોઈ કસાય રહેતા નથી, એટલે પછી એ વિતરાગ થાય છે. 13મું ગુણ સ્થાન છે તે વિતરાગનું છે. અને વૈરાગ્ય પરથી ઉદાસીનતા એનું નામ વૈરાગ્ય છે. આપણને વૈરાગ્ય ક્ષણિક પણ હોય છે, દિવસમાં 10 વાર વૈરાગ્ય થાય છે અને પછી પાછા હતા ત્યાં આપણે આવી જઈએ છીએ. કોઈકના મૃત્યુના સમાચાર સાંભળીએ છીએ અને વૈરાગ્ય આવી જાય છે. સ્મશાનમાં જઈને આવીએ છીએ અને ખૂબ વૈરાગ્ય આવી જાય છે. મહાપુરુષના પ્રવચન સાંભળીએ છીએ અને વૈરાગ્ય આવી જાય છે. એટલે પર પ્રત્યેની ઉદાસીનતા થવી એનું નામ વૈરાગ્ય છે. પણ આવો વૈરાગ્ય ટકતો નથી, એ બધો ક્ષણિક વૈરાગ્ય ચાલ્યો જાય છે. કેમ કે એ વૈરાગ્યને ટકવા માટે એનું કોઈ આધારભૂત કારણ નથી. વૈરાગ્ય ત્યારે જ ટકે કે એને કોઈ આધારભૂત કારણ મળે. એટલે કે જીવને જ્યારે આત્માનું મહાત્મ સમજાય અને એનું લક્ષ આત્મા તરફ જાય, એક વખત એ આત્માનો અનુભવ કરે, એવા જ્ઞાન આનંદનો અનુભવ કરે, એટલે સહજ રીતે એ આત્મા તરફ વળે છે. એટલે બધા જ પર પદાર્થો તરફથી એને ઉદાસીનતા થાય છે, એને વૈરાગ્ય થાય છે. પર પદાર્થ 12માં બધે જ ઉદાસીનતા ઈચ્છવાથી નથી થતી. આ પર છે એના પ્રત્યે હું હવે ઉદાસીનતા કરું એમ નહીં થાય. કેટલા પ્રત્યે તમે ઉદાસીનતા કરશો? પ્રભુ આ જેટલા જ્ઞેયો છે બધા જ્ઞેયોને મિથ્યા દ્રષ્ટિઓ પોતે પોતાના માને છે. આપણે પણ એ મિથ્યાત્વ સહિત છીએ ત્યારે એને પોતાના માની રહ્યા છીએ, ત્યારે કેટલાકનો ત્યાગ કરીશું કે આ મારા નહીં અથવા આમાં મને રસ નથી, એમ પર તરફથી ઉદાસીનતા કેટલાક પ્રત્યે કરીશું. એક પછી એનો પાર નહીં આવે. જગતના જેટલા પદાર્થો જે કંઈ જણાય છે દેખાય છે એ બધા જ્ઞેય માત્ર છે, એ જ્ઞેય છે, જ્ઞાનમાં જણાય છે, પણ એ બધાને આપણે પોતાના માન્યા છે, એ સારા માન્યા છે, અને એમ કરી અને એમાં આસક્તિ કરી છે, એમાં રસ દાખવ્યો છે, એની રૂચિ કરી છે. હવે એ બધું છોડીને એના તરફ ઉદાસીનતા કેળવવી હોય તો કેટલો સમય જાય? અનંત પદાર્થો અને અનંત પદાર્થો તરફની ઉદાસીનતા એક પછી એક કરવા બેસીએ તો ક્યારે પાર આવે? એટલે એવું શક્ય પણ નથી. કેમ કે જીવને આધાર શું છે? જીવને કોઈ આધાર ટકવાનો હોવો જોઈએ ને. ઉદાસીનતા કઈ રીતે થાય? એને બધી જગ્યાએ રસ પડ્યો છે તો ઉદાહરણ સિદ્ધતા કઈ રીતે થાય? એક જ રસ્તો છે, એકમાત્ર રસ્તો. એ રસ્તો શું છે? એ રસ્તો એ છે કે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે, પોતાનું સ્વરૂપ કેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એનો જો એને અનુભવ થાય અને એમાંથી અતિન્દ્રિય આનંદ, ઇન્દ્રિયો વિના અનુભવમાં આવતો આનંદ અને જ્ઞાન એ જ્યારે એ અનુભવે ત્યારે એનું બીજા બધા પદાર્થો તરફની રૂચિ ઓછી થાય, રસ ઓછો થઈ જાય અને એમ એને પર પદાર્થો તરફ ઉદાસીન થાય કે આ બધું ઠીક છે, કંઈ નથી, એમાં કંઈ નથી, એમાં કંઈ નથી, એમાં કંઈ નથી, એમ એને થઈ જાય આત્મામાં જ બધું પડ્યું છે. એમ જ્યારે થાય છે ત્યારે એ સાચો વૈરાગ્ય આવે છે. એટલે આત્માના લક્ષે, સ્વરૂપના લક્ષે જ સાચો વૈરાગ્ય થાય છે. અને જેને આવો વૈરાગ્ય છે એ ખરેખર જોવા જઈએ તો એ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દર્શન થતા પહેલા પણ આવા પ્રકારનો વૈરાગ્ય વર્તે છે અને જે સમ્યક દ્રષ્ટિ છે એને જ સાચો આવો વૈરાગ્ય હોય છે. એટલે વૈરાગ્ય આત્માના લક્ષે જ થાય અને વિતરાગતા કષાય ભાવ રહિત થતા બધા જ કષાયો ચાલ્યા જતા વિતરાગતા થાય છે. એટલે આ વાત આપણે સાથે લઈ લીધી છે. તો હવે આના ઉપરથી શું માર્ગ છે એ સમજાઈ ગયું હશે. એટલે વિકારનો ત્યાગ કઈ રીતે થાય એ પણ વાત આમાં આવી ગઈ, વૈરાગ્ય કઈ રીતે થાય એ પણ વાત આવી ગઈ. હવે એમની એક છેલ્લી વાત એમને લખી છે કે મંદ કષાય સહિત દશામાં દ્રષ્ટિ સ્વરૂપમાં સ્થિર થઈ શકે અને સમ્યક દર્શન થઈ શકે એ સમજાય છે. બરાબર છે, મંદ કષાય સહિત દશા છે. એ વખતે એ પુરુષાર્થ કરે છે તો પુરુષાર્થ માટેની એની યોગ્યતા છે. મંદ કષાય સહિતની જે દશા છે એ પુરુષાર્થ માટેની યોગ્યતા છે. સાત વ્યસનોનો ત્યાગ આપણે કહીએ છીએ, સાત વ્યસનોનો ત્યાગ હોય તો જ આ દ્રવ્યશ્રુત વાંચવા માટેની યોગ્યતા બને છે અને દ્રવ્યશ્રુત સમજવા માટેની યોગ્યતા બને છે. જીનવાણી વાંચવા માટેની સૌથી મોટામાં મોટી કોઈ યોગ્યતા હોય તો સાત વ્યસનોનો ત્યાગ હોવો જ જોઈએ. એના વિના કંઈ સમયસર વાંચીએ એટલે આવડી જાય ને સમજાઈ જાય ને સ્વરૂપનો અનુભવ થઈ જાય એમ બને નહીં. એટલે એટલું તો ઓછામાં ઓછું હોવું જોઈએ. અને પછી જેટલી એકાગ્રતા કરે છે, આ દ્રવ્યશ્રુત વાંચે છે એમાં પણ જેટલી એકાગ્રતા કરે છે એટલો 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 એ અંદરમાં જાય છે. એટલે કે એ મનોમંથન ચિંતવન સહિત દશામાં રહે છે અને એ વખતે એને મંદ કસાય હોય છે. સાચો મંદ કસાય ક્યારે કહેવાય? કે જ્યારે એ દ્રવ્યશ્રુતનો આશ્રય લઈ અને એ ભાવમાં વર્તે છે કે આ જ વાત સાચી છે, ગુરુદેવે જે વાત સમજાવી છે એ જ સત્ય છે, જીનવાણીમાં જે આવ્યું છે એ જ સત્ય છે, હું નાયક 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 જ છું, હું જગતના કોઈ કાર્યો કરી શકતો નથી, હું કોઈનો કરતા નથી, હું મારા માત્ર સ્વરૂપનો જ કરતા છું, એમ કરી અને એ જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે ત્યારે જે વિકલ્પો છે એ વખતે એને મંદ કસાય હોય છે. એટલે એવા મંદ કસાય સહિતની જે દશા છે એ દશા વખતે જો એ એકાગ્રતા કરે છે અને ઉગ્ર પુરુષાર્થ કરે છે તો એ સ્વરૂપનું લક્ષ કરી અને એના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દઈ અને સ્વરૂપનો સ્પર્શ કરી શકે છે અને એમ એ સમ્યક દર્શન થાય છે. તો હું ધારું છું કે બધા પ્રશ્નોનું સમાધાન થયું હશે, થોડીક વધારે કદાચ સ્પષ્ટતા થઈ હશે. હવે આપણે આજે આગળ વધારે પુરુષાર્થની વાત લઈએ. પુરુષાર્થ કરવો છે એટલે વારંવાર એકની એક વાતને જુદી જુદી રીતે સમજવી પડશે. અનેકાંત સ્વરૂપો જૈન દર્શનમાં છે, એનું કારણ જ એ છે કે જુદા જુદા પડખેથી સ્વરૂપને સમજવામાં આવે તો જ એનું મહાત્મા સમજાય, તો જ એ ખરેખર ખ્યાલમાં આવે અને પછી પુરુષાર્થ ઉપડે. આપણે આ રીતે 63 અને 64 ગાથાનો સ્વાધ્યાય કર્યો. ગુરુદેવે ખૂબ સ્પષ્ટતાઓ કરી છે, ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. ફરી ફરીને વાંચી જવા માટે મારી ખાસ બધાને વિનંતી છે. ગુરુદેવના પ્રવચન સાંભળશો તો વધારે સારી રીતે સમજાશે, એ ભાવ પકડાશે. ગુરુદેવની ભાવવાહી વાણી છે, એ ભાવિ તીર્થંકરની વાણી છે, જરૂરથી સાંભળો. હવે અહીંયા આગળ વાત કરે છે કે આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, વર્ણાદિક ભાવો છે તે જીવ નથી, એ આ 64 ગાથા સુધીમાં સિદ્ધ કરવામાં આવ્યું. કેમ કે એ ભાવોને આત્મા સાથે તાદાત્મ્યપણું નથી. હવે એ જ વાતને હજી વિસ્તાર કરી અને આગળ કહે છે, કેમ કે આ તો જીવ અજીવ અધિકાર છે ને, જીવથી અજીવને જુદું પાડી અને કેવો જીવ છે એ જણાવવું છે ને, એટલા માટે હવે આગળ એ જ વાતની વધારે સ્પષ્ટતાઓ કરતા એટલે કે જીવ કરતા આજીવ કઈ રીતે જુદો છે અને દ્રષ્ટિનો વિષય જીવ શું છે એ જણાવવા માટે આગળ બીજું અજીવ શું છે એ પણ સમજાવે છે. અહીંયા ગાથા 65 અને 66 ની અંદર એનો વિસ્તાર કરે છે. તો ગાથા 65 અને 66 આપણે લઈએ. એકમ વા દ્વે ત્રીણી ચ ચત્વારી ચ પંચેન્દ્રિયાણી જીવા બાદર પર્યાપ્તેતરા પ્રકૃતયો નામ કર્મણા એતા મિશ્ર નિવૃત્તાની જીવસ્થાનાની કર્ણભૂતાભિ પ્રકૃતિભિ ઉદ્ગલ મર્યાભિષ્ટાભિ કથમ વર્ણ્યતે જીવ. આ ગાથાને આપણે ગુજરાતીમાં લઈએ.
જીવ એક દ્વિ ત્રિ ચતુર પંચેન્દ્રિય પાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ પુદગલ મહી થકી કરણ રૂપ થતા અરે રચના થતી જીવ સાનની જે જીવ કેમ કહાય તે.
ગાથા 65 અને ગાથા 66 એના અર્થમાં અહીંયા કહે છે ગાથા અર્થમાં કે એકમ વા એટલે એકેન્દ્રિય, વે એટલે દ્વિઇન્દ્રિય, ત્રીણી ચ ત્રિવેન્દ્રિય, ચત્વારી ચ ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયાણી પંચેન્દ્રિય, બાદર પર્યાપ્તે તરા એટલે બાદર સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત, જીવા જીવોએ નામકર્મની પ્રકૃતય પ્રકૃતિઓ છે. આ એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય એ બાદર સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા જે જીવો કહેવામાં આવે છે એ જીવો ખરેખર શું છે તો કે એ નામકર્મની પ્રકૃતિ છે. એ પ્રકારના શરીર સાથે રહેલા જીવો એમને એવું જે શરીર મળ્યું છે તે નામકર્મની પ્રકૃતિ રૂપે મળ્યું છે. નામકર્મની પ્રકૃતિ ત્રાણુ પ્રકૃતિ છે અને એ ત્રાણુ પ્રકૃતિને કારણે એ જાત જાતના શરીર મળે છે. એટલે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી સંઘની પંચેન્દ્રિય સુધી જે જુદા જુદા પ્રકારના શરીર મળે છે એ નામકર્મને કારણે મળે છે. નામકર્મની પ્રકૃતિને લીધે થઈ અને એ શરીરના સંસ્થાન વગેરે હોય છે, હાડકાના બંધારણ, એના આકાર વગેરે, એ બધું એ નામકર્મની પ્રકૃતિને કારણે હોય છે. ત્રાણુ પ્રકારની એ નામકર્મની પ્રકૃતિ છે. નામકર્મમાં એના પેટા વિભાગ તરીકે જોઈએ તો ત્રાણુ પ્રકારની પ્રકૃતિ છે અને એ દ્વારા એ શરીર એવું મળે છે. જેવું કર્મ છે એ પ્રમાણે એવું શરીર મળે છે. એટલે એ ખરેખર જીવ નથી, જીવના સ્થાન છે. પણ એ જીવના સ્થાન કેવા છે તો કે એ નામકર્મની પ્રકૃતિઓ દ્વારા રચાયેલા છે. આ અહીં આગળ કહે છે કે એતાભી ચ એટલે આ પ્રકૃતિ ભી પ્રકૃતિઓ પુદ્ગલમય ભી તાભી કે જેઓ પુદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કર્ણભૂતા ભી એટલે કર્ણ સ્વરૂપ થઈને નિર્વૃત્તાની એટલે રચાયેલા જીવસ્થાનાની જે જીવસ્થાનો જીવ સમાસ છે તેવો જીવ જીવ કેમ કહેવાય. એટલે આ પ્રકૃતિઓ દ્વારા જે કંઈ આ જીવસ્થાનો છે કે જ્યાં જીવો રહ્યા છે એ જીવસ્થાનો એ ખરેખર એ પુદ્ગળના છે, એ પુદ્ગળમય છે. એટલે એ પૂદગળમય જે જીવ સ્થાનો છે એને જીવ કેવી રીતે કહેવાય? નામ કર્મની પ્રકૃતિઓ છે અને નામ કર્મની પ્રકૃતિઓ એ પૂદગળમય છે અને એના દ્વારા એના વડે કરણ સ્વરૂપ થઈને એટલે કે સાધન થઈને એનું કારણ થઈને, સાધન કહો કે કારણ કહો બે નો અર્થ એક જ થાય છે, એના કારણે જે રચાયા છે પૂદગળ એનું કારણ છે. મૂળ તો કારણ શું છે? પૂદગળ છે. એ પૂદગળ એનું કારણ છે અને એમાં નામ કર્મની પ્રકૃતિઓ જે છે એ સાધન કરણ એના દ્વારા આ બધા જીવ સ્થાનો એક ઇન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું, ત્રિ ઇન્દ્રિયપણું એ બધું જે થયું છે એ જીવ કઈ રીતે કહેવાય? એ જીવ હોઈ શકે જ નહીં. આ શરીર છે તે પૂદગળ છે અને એ પૂદગળ એ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિય વાળું જે છે તે એવું થવાનું કારણ એ નામકર્મની પ્રકૃતિ છે. નામકર્મની એ પ્રકૃતિ છે અને આ જે શરીર છે તે પૂદગળ છે એટલે એ બધું પૂદગળમય છે ત્યારે એને જીવ કેવી રીતે કહેવાય? કે આ એક ઇન્દ્રિય તે જીવ ને બે ઇન્દ્રિય જીવ ને ત્રણ ઇન્દ્રિય જીવ એ નથી. જીવ તો એની સાથે રહ્યો છે તે જીવ છે, પણ આ બધું જે છે એ તો પૂદગળ છે. અને એની વાત અહીંયા જરા વધારે સ્પષ્ટ કરતા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે નિશ્ચય નહીં કર્મ અને કર્ણનું અભિન્નપણું હોવાથી, અહીંયા કર્મનો અર્થ થાય છે કાર્ય, કર્મ એટલે કાર્ય, અહીંયા નિશ્ચય નહીં કર્મ એટલે કાર્ય અને કર્ણ, કર્ણ એટલે કારણ અથવા સાધન, કર્ણ એટલે સાધન, આપણે ત્રીજી વિભક્તિ લઈએ છીએ ને એ સાધન એ જ એનું કારણ છે. કર્મ એટલે કાર્ય, જે કંઈ કાર્ય થાય એ કાર્ય થવાનું કારણ. કર્મ એટલે કાર્ય અને કર્ણ એટલે એનું કારણ, શેમાંથી થયું છે એ કારણ, એટલે કર્મ અને એનું કારણ, એટલે કાર્ય અને એનું કારણ એ બંને અભિન્ન છે, એ જુદા જુદા નથી, એ ભિન્ન નથી, એ અભિન્ન છે. નિશ્ચય નહીંથી જોવામાં આવે તો જે કંઈ કાર્ય થાય તે કાર્ય અને એ કાર્ય થવાનું કારણ એ બંને વસ્તુ જુદી જુદી નથી, એ એક જ છે. માટીનો ઘડો જ્યારે થાય છે ત્યારે એ કાર્ય થયું કહેવાય, પણ એ માટીનો ઘડો થવામાં કારણ કરણ સાધનની વાત કરીએ તો એ શું છે? એ માટી છે, પેલો કુંભાર નથી. કુંભારને કારણે માટીમાંથી ઘડો બનતો નથી. કુંભાર કે ચાકડો કે લાકડી કે જે કંઈ છે એ બધા નિમિત્તો છે, એને નિમિત્ત કારણ કહેવાય, પણ આપણે સમજીએ છીએ કે ઉપાદાન કારણ તો માટી છે. માટી જે છે એની પર્યાય પિંડરૂપમાંથી ઘડારૂપે થઈ એવું જે કાર્ય થયું એ કાર્ય થવાનું કારણ અથવા તો કરણ સાધન શું છે? તો કે માટી પોતે જ છે, એ બંને જુદા જુદા હોય નહીં. એટલે કે જે કાર્ય થયું છે એ કાર્ય થવામાં એનું જે કારણ છે એ જુદું બીજું દ્રવ્ય હોય એમ બને નહીં, એ બંને એક જ હોય, એને ભિન્નતા હોય નહીં. કાર્યને અને કારણને જુદાપણું હોય નહીં, કાર્ય અને કારણ બંને એક જ હોય. માટી અને માટીની પર્યાય બદલાય અને ઘડારૂપે થાય ત્યારે એમાં એ બંને એક જ વસ્તુ છે, એ બંને જુદા જુદા નથી. એમ નથી કે માટીમાંથી ઘડો થાય ત્યારે એનું કારણ પેલો કુંભાર હોય એમ નહીં, એનું કારણ માટી પોતે જ હોય. એટલે કાર્ય અને કારણ એ બંનેમાં અભિન્નપણું છે, ભિન્નપણું નથી. જે જેના વડે કરાય, જે જેના વડે કરાય છે અથવા થાય છે તે જ છે. ઘડો જ્યારે કરાય છે અથવા થાય છે એ જેના વડે કરાય છે તો માટી વડે કરાય છે તો એ માટી જ છે, ઘડો પણ એ માટી જ છે. ઘડો તો માત્ર માટીની પર્યાય છે એટલે એ જ છે. એમ સમજીને, એમ નિશ્ચય કરીને, એમ નિર્ધાર કરીને, એમ નિર્ણય કરીને. હવે અહીંયા આપ્યું છે તે ઉદાહરણ સમજીએ કે જેમ સુવર્ણનું પાનું, પાનું એક સુવર્ણમાંથી બનતી વસ્તુ, પાનું બનાવો કે બંગડી બનાવો કે હાર બનાવો, ગમે તે લઈએ, તો જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું, સુવર્ણ વડે થતું હોવાથી સુવર્ણ જ છે. માટીમાંથી જેમ ઘડો જે છે તે ઘડો માટી જ છે, એ આપણે જેમ કહ્યું તે રીતે અહીંયા સુવર્ણનું ઉદાહરણ આચાર્ય ભગવાને લીધું છે. કહે છે કે જેમ સુવર્ણનું પાનું એ સુવર્ણ વડે કરાતું થતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. સુવર્ણ સોનું એના વડે બંગડી બને છે તો એ બંગડી છે તે સોનું જ છે, બીજું કાંઈ નથી. સોના વડે બંગડી થઈ છે એમ નથી કે એ પેલા સોની વડે કે અથોડા વડે થઈ છે એમ નથી. સોની અથોડો એ બધા નિમિત્ત કારણો છે, પણ સોનામાંથી સોનાની બંગડી થઈ છે તો એ સોનાની બંગડી થવા રૂપે જે કાર્ય થયું એ કાર્ય થવામાં સોનું છે તે જ એનું કારણ છે, એ જ જવાબદાર છે. જેને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ એ કારણ એ જ છે. એ કારણ જે છે એને કરણ અહીંયા કહ્યું છે, અને જે કાર્ય થયું, જે બંગડી બની, તે પાનું બન્યું કે હાર બન્યો, જે કંઈ બન્યું છે એ કાર્ય છે. એટલે એ કાર્ય એટલે કે કર્મ અને એનું કારણ એટલે કરણ, એ બંનેનું અભિન્નપણું અહીંયા સિદ્ધ કર્યું છે. એટલે પહેલી લીટી હવે સમજાશે કે નિશ્ચય નયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી જે જેના વડે કરાય છે, થાય છે, તે જ છે એમ સમજીને, એમ નિર્ણય કરીને, એમ નિશ્ચય કરીને, એમ જાણીને. ઉદાહરણ સમજીએ કે જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું, સુવર્ણ વડે થતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. જો બીજું કાંઈ નથી કહી અને કહેવાનો આશય એ છે કે બીજા બધા જે કારણો એ પાનું થવામાં હોતા નથી, બીજા કોઈ કારણો એમાં હોઈ શકે નહીં. નિમિત્ત તરીકે આપણે ગમે તે કહીએ, પણ નિમિત્ત ખરેખર શું કરે છે? નિમિત્તની બાબતમાં બહુ ભાવ થઈ જાય ને એટલે ઘણી વખત લોકો નિમિત્ત 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 કરીને કૂદી પડે છે. એટલે એવું ન થાય એટલા માટે દર વખતે હું યાદ કરાવું છું કે નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત ધર્માસ્તિકાયની જેમ વર્તે છે. આ વાતને યાદ કરી લેવી. ધર્માસ્તિકાએ શું કરે છે? જો જીવ કે પૂદગળ ગતિ કરે છે તો એને એ ગતિ કરવામાં નિમિત્ત કહેવાય છે, પણ એ કંઈ ગતિ કરાવતું નથી. જીવ કે પૂદગળને એ ધક્કો મારતું નથી, ગતિ કરવામાં એ કોઈ રીતે સહાય કરતું નથી. માત્ર જીવ કે પૂદગળને ગતિ કરવી છે તો કરવા દે છે, અને નથી કરવી તો કંઈ કરતું નથી. એટલે એ ધર્માસ્તિકાયવત નિમિત્ત બધા જ નિમિત્તો વર્તે છે એમ સમજવું. જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે એ જ રીતે બધા કોઈ પણ વસ્તુ જે છે એ નિમિત્ત થતી હોય ત્યારે એને એમ જ સમજવા, એટલે કે એ કંઈ કરતા નથી, નિમિત્ત કંઈ કરતું નથી. આ વાતને બરાબર સમજવી. અહીંયા પણ એ વાત લીધી છે કે બીજું કાંઈ નથી એમ શબ્દ મૂક્યા છે, એટલે કે બીજા બધા કોઈ પણ તમે નિમિત્તો લઈને બેઠા હો તો એ બીજું બધું કંઈ કારણ નથી. કારણ શું છે? તો કે કારણ સુવર્ણ પોતે જ છે. અને કાર્ય શું છે? તો કે એમાંથી જે પાનું બન્યું કે હાર બન્યો તે કાર્ય છે. અને એમ થવામાં બંને જે છે એનું અભિન્નપણું છે, બે વસ્તુ જુદી નથી. સુવર્ણ અને બંગડી કે સુવર્ણ અને પાનું એ કે જુદા નથી, અને એ સિવાય બીજું કાંઈ પણ નથી, એટલે કે બીજા કોઈ નિમિત્ત નથી. હવે આ ઉદાહરણ લઈ અને અહીંયા સમજાવ્યું છે કે તેવી રીતે તેમ જીવસ્થાનો, કયા જીવસ્થાનો છે? આ એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય ને બધા કહીએ છીએ ને એ જીવસ્થાન છે, એટલે જીવ એની સાથે રહેલો છે એટલે એને જીવસ્થાન કહેવામાં આવે. શું આ એકેન્દ્રિય છે કે બે ઇન્દ્રિય છે કે એ બધું જે આપણે કહીએ છીએ પંચેન્દ્રિય સુધી, અને એમાં સૂક્ષ્મ અને બાદર ને બધા ભેદ પાડીએ છીએ, એને જે પર્યાપ્તિ છે અને અપર્યાપ્તિ એ બધું જે લઈએ છીએ, એ બધું શું છે? તો કે એ સાથે જીવ રહ્યો છે એટલે એ જીવસ્થાનો છે. એટલે અહીંયા કહે છે કે તેમ જીવસ્થાનો બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય દ્વિન્દ્રિય ત્રિન્દ્રિય ચતુર્ન્દ્રિય પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગળમયી નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતા થતા હોવાથી એ સેના વડે કરાય છે? નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતા, નામ કર્મની પ્રકૃતિઓ વડે થતા હોવાથી પુદ્ગળ જ છે. આ બધું જે છે તે પુદ્ગળમય નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતા હોવાથી એ પુદ્ગળ જ છે, એ જીવ નથી. આપણે એમ માનીએ ને કે પેલું કર્મ છે તે જીવ, કે કર્મ એ આત્માનું કે આત્મા સાથે, અહીંયા એની વાતને સ્પષ્ટ કરી છે કે નામ કર્મની પ્રકૃતિઓ વડે, નામ કર્મની પ્રકૃતિ વડે આ પુદ્ગળ કે શરીર રૂપે, એટલે કે એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિય વખતે પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર રૂપે એ થાય છે, એ પુદ્ગળ જ એ રૂપે થાય છે. એટલે પુદ્ગળમય નામ કર્મની પ્રકૃતિઓ વડે એ જે કંઈ જીવના સ્થાનો થયા, પેલામાં શું બનતું હતું, પેલું પાનું બનતું હતું કે બંગડી બનતી હતી કે હાર બનતો હતો કે વીંટી બનતી હતી, એને ઠેકાણે અહીંયા શું બની રહ્યું છે, અહીંયા એકેન્દ્રિય બને છે કે દ્વિઇન્દ્રિય કે ત્રિઇન્દ્રિય કે ચતુર્ઇન્દ્રિય કે એમ બને છે. પેલામાં જુદા જુદા આકાર બનતા હતા એ રીતે અહીંયા પણ શરીર જુદા જુદા પ્રકારે બને છે, જુદા જુદા આકારે બને છે. પણ એ જે બને છે એ ખરેખર છે શું, તો કે પેલામાં જે આકારો જે બન્યા બંગડી વગેરેના એ બધું સોનું જ છે, એ રીતે અહીંયા પણ જે કંઈ આકારો બન્યા એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય આ બધું જે કંઈ છે, જે જીવના સ્થાન બન્યા છે તે બધું પુદ્ગળ જ છે, એ કંઈ જીવ નથી. એ પુદ્ગળમય નામ કર્મની પ્રકૃતિ, એટલે દ્રવ્ય કર્મની વાત છે ને, દ્રવ્ય કર્મ નામ કર્મ એની પ્રકૃતિઓ વડે થાય છે. એટલે એ પુદ્ગળ એ બધું એ એકેન્દ્રિય થી પાંચ ઇન્દ્રિયો સુધી એ પુદ્ગળ જ છે એમ અહીંયા કહેવું છે. એ જીવ નથી, એટલે એ જીવના સ્થાનો બધા એ જીવ નથી પણ એ બધું પુદ્ગળ જ છે. અને નામ કર્મની પ્રકૃતિઓનું પુદ્ગળમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે. નામ કર્મની પ્રકૃતિઓ જે છે એ તો એ પુદ્ગળ છે, એનું પુદ્ગળમયપણું છે એ તો આપણે સિદ્ધાંત દ્વારા સમજ્યા જ છીએ, જાણીએ જ છીએ. અને એના એના દ્વારા આ બધા જીવસ્થાનો થાય છે, એટલે એ પુદ્ગળ જ છે. એટલે કહે છે કે જીવ નથી એ, અને નામ કર્મની પ્રકૃતિઓનું પુદ્ગળમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મ પ્રકૃતિઓના કાર્ય હોવાથી કર્મ પ્રકૃતિઓ પુદ્ગળમય છે એમ અનુમાન થઈ શકે છે. અહીંયા જીવથી આ શરીર છે ને એને જુદું પાડવું છે, કેમ કે જીવ અજીવ અધિકાર છે, એટલે આ વાતને સ્પષ્ટ કરી છે. આગળ કહે છે કે એવી રીતે ગંધ રસ સ્પર્શ રૂપ શરીર સંસ્થાન અને સંહનન, સંહનન એટલે એ બંધારણ, હાડકાના બંધારણ મજબૂત થાય, તેઓ પણ પુદ્ગળમય નામ કર્મની પ્રકૃતિઓ વડે રચાયા બન્યા હોવાથી પુદ્ગળથી જુદા નથી, એ પુદ્ગળથી અભિન્ન જ છે. તેથી માત્ર જીવસ્થાનોને પુદ્ગળમય કહેતા આ બધા પણ પુદ્ગળમય કયા સમજવા. એટલે આ બધા જીવસ્થાન એકેન્દ્રિયથી શરૂ કરીને પંચેન્દ્રિય સુધી જે કંઈ બધા છે તે બધા જીવસ્થાનો પુદ્ગળમય છે, એ જીવ નથી, એ જીવસ્થાનો બધા પુદ્ગળ જ છે. માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. આ રીતે આ બધું વર્ણ આદિ કહેતા બધું એમાં આવી જાય છે. આ રસ ગંધ સ્પર્શ રૂપ અને શરીર સંસ્થાન સહનન બધું જ એ બધું એ પુદ્ગળમય છે. આ એક જીવના સ્થાનો એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય જે કંઈ કહેવામાં આવ્યા એ બધા એ પુદ્ગળ જ છે, એ જીવ નથી એમ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે આ ગાથા સંબંધી ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એ વિસ્તારને આપણે આજે થોડો સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાંથી આપણે લઈએ ગાથા 65-66 ઉપરનું પ્રવચન. ભાવાર્થ તો અહીંયા આપ્યો નથી, આ ટીકા લેવામાં આવી છે, ભાવાર્થ કહેવામાં આવ્યો નથી, કેમ કે ભાવાર્થ સ્પષ્ટ છે એટલે પંડિતજી એ વિશે કોઈ વિસ્તાર કોઈ કર્યો નથી. ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ ટીકા ઉપરનું પ્રવચન એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પુસ્તકમાં પાના નંબર 174 ઉપર અહીંયા કહે છે કે ત્રીજા પેરેગ્રાફમાં કે સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાય છે માટે તે સુવર્ણ જ છે. સોનું એમાંથી જે સોનાનો દાગીનો બન્યો, પાનું બન્યું, એ સુવર્ણનું પાનું એ સુવર્ણ દ્વારા થયું છે, એને બીજું કોઈ કરનારું નથી. શું કહે છે કે સોનાથી જે પાનું થાય છે તે સોનું જ છે, તે પાનું કાંઈ સોનીથી થયું છે એમ નથી, એ સોનાથી જ થયું છે. એ પાનું કોઈ સોનીએ બનાવ્યું છે એટલે સોની દ્વારા થયું છે એમ નથી, એના ઘડનાર દ્વારા થયું છે એમ નથી, પણ એ સોનાથી થયું છે એટલે બીજું કાંઈ નથી એમ કહી, અને સોની નથી કે થોડો નથી કે કંઈ પણ નથી. ગુરુદેવ કહે છે કે દ્રષ્ટાંત સમજવું પણ કઠણ પડે એમ છે. સોનું વસ્તુ છે એને ઘડતા એમાંથી પાનું થાય છે. એ કાર્યનું કારણ એટલે કારણ સોનું છે, પેલો સોની પણ નથી અને અથોડો પણ નથી. કારણ અને કાર્ય એ એક જ વસ્તુમાં હોય, એ બે જુદા ન હોય. કારણ છે ને, કારણ કહો કે કારણ, કારણ કહો કે કારણ, અહીંયા એ કારણ જે છે એ કારણ આપણે ઉપાદાન કારણ કહીએ છીએ, જે એનું મૂળ કારણ છે, એ જ એનું સાધન છે, એના દ્વારા જે થાય છે શું થાય છે, કાર્ય થાય છે. એટલે જે કાર્ય થયું, જે રચના થઈ એ અને એનું કારણ, એ બે વસ્તુ એક દ્રવ્યમાં જ હોય, જુદી જુદી હોય નહીં. કારણ એક હોય અને કાર્ય એનાથી ભિન્ન હોય એમ બની શકે નહીં, એટલે બંને એક જ હોય છે, અભિન્ન હોય છે. આ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત સિદ્ધ થયો, દ્રષ્ટાંત દ્વારા એ સિદ્ધ થાય છે, સમજાય છે. આ વાત આવી એટલે પેલા નિમિત્તની વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કરી દીધો કે નિમિત્તથી કાર્ય થાય છે ને, નિમિત્ત સાધન હોય કે નહીં, નિમિત્તને સાધન કરવું છે ને, કેમ કે નિમિત્તનું જોર ઘણું હજી આપણને બધાને વર્તે છે, નિમિત્ત નિમિત્ત નિમિત્ત. એટલા માટે જ આપણે પહેલા વાત કરી કે કોઈ પણ નિમિત્ત છે તે ધર્માસ્તિકાયની જેમ જ કાર્ય કરી રહ્યું છે. એ શું કરે, કંઈ કરે નહીં, માત્ર એ બેઠું રહે, જોયા કરે એમ કહીએ તો ચાલે, કંઈ કરતું નથી. નિમિત્ત દ્વારા કંઈ ખરેખર થતું નથી. એ વખતે જે ઉપાદાન કારણ છે એ કારણ જ એનું કારણ છે, એનું સાધન છે, અને એ દ્વારા જે કંઈ કાર્ય થાય છે એ કાર્ય એમાં જ થાય છે, એટલે એ પર્યાય એની જ છે. સોનામાંથી જે કાર્ય થયું એ પર્યાય, જે નવી પર્યાય થઈ, એ પાનું બન્યું કે હાર બન્યો કે વીંટી બની, જે કંઈ બન્યું એ બધું સોનું જ છે, સોના રૂપે જ છે, એ કોઈ સોની રૂપે નથી કે અથોડા રૂપે નથી થતું. એ બે વસ્તુ નિમિત્ત રૂપે થતી નથી, એ કોઈ પણ જે બન્યું એ બધું બીજા રૂપે થતું નથી, બંને વસ્તુ એક જ હોઈ શકે. એટલે કારણ, કારણ અને કાર્ય બંને એક જ હોય, એકમાં જ હોય. સોનીની અંદર કંઈ કાર્ય થતું નથી, કાર્ય સોનામાં જ થાય છે, અને કાર્ય થઈ અને પાનું બન્યું છે એટલે એનું કારણ સોનું છે, પેલો સોની નથી. અહીંયા પ્રશ્ન કર્યો કે નિમિત્તથી કાર્ય થાય છે ને, નિમિત્ત સાધન હોય છે ને, ગુરુદેવે એનો સરસ ઉત્તર આપ્યો છે કે અહીં તો નિમિત્તની વાત જ નથી લીધી. નિમિત્તનો અર્થ તો એ છે, બસ એ નિમિત્ત છે એટલું જ, બાકી એ કાંઈ સાધન છે એમ નથી. આખરી વાત છે બાપુ, લીધું છે ને કે બીજું કાંઈ નથી એમ આગળ કહ્યું છે ને, એટલે અહીંયા તો નિમિત્તને લીધું જ નથી, બીજું કાંઈ નથી, નિમિત્તની વાત જ નથી. અહીંયા માત્ર સમજાવવું એ છે કે જે કારણ છે એ અને કાર્ય બંને અભિન્ન છે. એનો અર્થ જ એ છે કે સોનાના પાના રૂપે થયું છે એ સોનું જ છે, તેને સોનીએ કર્યું છે એમ છે જ નહીં. સોનું એ કારણ છે અથવા કારણ છે, અને જે પાનું થયું એ એનું કાર્ય થયું એટલે કર્મ છે. કારણ કે કાર્ય અને કર્ણ બંને એક જ વસ્તુમાં હોય છે. પાછો પ્રશ્ન થયો, તો શું સોની પાનાને કરતો નથી? પ્રશ્ન એ થયો કે સોની પાનાને નથી બનાવતો? ના, સોની પાનાને નથી બનાવતો. ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે ના ભાઈ, જો તે સોનીનું કાર્ય હોય તો સોની સાથે અભેદ હોય, પણ તે સોની સાથે અભેદ નથી. સોની સાથે એને જુદાપણું છે. જે કાર્ય થયું, જે પાનું બન્યું, એ સોનીથી જુદું છે. સોની સાથે એનાથી જુદાપણું છે. સોની સાથે એ અભેદ નથી. માટે પાનું સોનીનું કાર્ય નથી, પણ એ સોનાનું કાર્ય છે. સોનીનું એ કાર્ય નથી, પણ એ સોનાનું કાર્ય છે. સોનાથી એ અભિન્ન છે, સોનાથી જુદું નથી, સોનાથી અભિન્ન છે. માટે પાનું સોનાનું જ કાર્ય છે. વિતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. અત્યારે તો એ સાંભળવા પણ મળતો નથી. એને બદલે આ કરો ને તે કરો ને એમ કરો 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 એવી રાગ કરવાની વાત બધે ચાલે છે. અહીંયા તો સિદ્ધાંતની વાત સમજાવી દીધી છે. એટલે આ સિદ્ધાંત દ્વારા આપણે સમજીએ છીએ કે જે કંઈ એકેન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સુધી એને પર્યાપ્તિ ને અપર્યાપ્તિ એ બધા જીવસ્થાનની વાત લીધી છે, તો એ જીવસ્થાનો જે છે એ પૂદગળમય નામકર્મની પ્રકૃતિઓ વડે કરાય છે. અને નામકર્મની પ્રકૃતિઓ જે છે એ તો આપણે જાણીએ છીએ, આગમ દ્વારા પણ પ્રસિદ્ધ છે, અનુમાનથી પણ જાણી શકાય છે કે એ તો બધું પૂદગળ છે. એટલે એ પૂદગળ દ્વારા થતા એ જીવસ્થાનો છે, એ પૂદગળ જ છે, એ જીવ નથી, એમ અહીંયા વાત કરવામાં આવી છે. બીજી પણ કેટલીક વાતો છે, એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સિદ્ધાંત સમજાયો છે, અને હવે એ સિવાય જે ગુરુદેવે ઘણી બીજી વાત કરી છે એ ભાવવાહી વાતોને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે